તારીખ 23/2/1998 શ્રી સમયસાર ગાથા 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 294 મૂળ કેસેટમાં હમિંગ છે.
દ્રવ્ય અને ભાવે જીવના ભાવો 9 પ્રકારના છે. સામે કર્મ પ્રકૃતિ 9 પ્રકારના લીધા છે. હૃદય સૂક્ષ્મ, સૂક્ષ્મ અને ક્ષય કર્મની 4 સ્થિતિ છે. કેટલાક પ્રમાણ ઉદય ભાવે જાય છે, પરિણમે છે, કેટલાક ઉપશમ છે, કેટલાક સૂક્ષ્મે પરિણમે છે, કોઈ કેટલાક ક્ષય થઈને જાય છે. એ રીતે બંને પ્રકાર થાય છે. કારણ કે યુગને પોતાની મેળે પુણ્ય પાપ આસવ સંવર નિદ્રા બંધ મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. જો સામે નિમિત્ત ન હોય તો પોતાને મેળે જીવ આવા પ્રકારોમાં પરિણમતો નથી. હવે જીવ કઈ આ વિશ્વમાં એકલો તો છે નહીં. 6 દ્રવ્યનો સંયોગ છે. 6 દ્રવ્ય લોકમાં સંયોગ પણ રહેવાના છે. કોઈ દ્રવ્ય ઓછું તો થવાનું નથી. તો શું કરવું? પદાર્થ સામો પદાર્થ તો નાશ પામવાનો નથી કે અભાવ થવાનો નથી. ઉદ્ગળ પદાર્થ બીજા ચાર આવે તો કઈ નિમિત્ત નિમિત્ત વિભાવ થતો નથી. થાય છે કર્મના ઉદય અને નો કર્મના સંયોગો. તો કે તો પછી જીવને પોતાના પરિણામ માળવા રહ્યા. કર્મ કર્મના સ્થાને, નો કર્મ નો કર્મના સ્થાને જીવને પોતાના પરિણામ થી કરવા રહ્યા, જેમ સિદ્ધ પરમાત્મા કરે છે. એને 6 દ્રવ્યનો સંયોગ છે. હા, કર્મ બંધન હતું એ એમને છોડી દીધું અને મોક્ષ પામ્યા. બંધ છૂટીને મોક્ષ પામ્યા. તાત્પર્ય નીકળે છે એમાંથી મોક્ષ પામવાનો. શું તાત્પર્ય નીકળે છે? કે આ રીતે એકને પોતાની મેળે તો આવા પરિણામ બધા 2-9 પ્રકારના થાય ને. એકલો ક્યારે રહીએ? કે પોતે પરિણામોથી પરદ્રવ્ય ન અવલંબે તો એકલો જ છે. નહીતર 2 એકલો છે. 2 સાથે છે, જોડાણ કરે છે, પોતે જ જોડાણ કરે છે. એટલે મોક્ષપદ એમ સૂચવે છે કે જો જીવ પરદ્રવ્ય સાથનો અવલંબન ન લે, પરદ્રવ્યનું એટલે ઉદયનું અવલંબન ન લે, તો એ જીવને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. ભલે સંયોગો સંયોગોના મારે આને ઉદય ઉદય માર્યો, જીવ પોતે અવલંબન ન લે, પોતાના પરિણામ વાળી લે અને અંતર અવલંબન સ્વરૂપનું અવલંબન લે, તો એને કઈ વાંધો નથી. પણ બીજાનું અવલંબન લેવાથી કોઈ પાપ આશ્રવ અને બંધ ચાલુ થાય છે અને અવલંબન છોડે ત્યારે સમર નિદ્રા અને મોક્ષ થાય છે. તે બંને જીવ અને અજીવ છે. જે અવલંબન લે છે તે જીવ છે અને જેનું અવલંબન લે છે તે અજીવ છે. એમ 2 દ્રવ્યો છે અને 7 એની પર્યાયો છે. એને પાપ આસવ બંધ સમજ લીધા અને મોક્ષ એની પર્યાયો છે. હવે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો આ તો અંતરંગની વાત કરી છે, કે કર્મના પરમાણુની પ્રકૃતિમાં અંદરમાં ઉદય થાય છે, અંદરમાં બંધ પડે છે, અંદરમાં સંવર થાય છે, અંદરમાં નિદ્રા થાય છે. આ તો બધું અંદર થાય છે, ન તો કર્મના પરમાણુ કોઈને દેખાય છે, ન તો જીવના પર્યાયો કોઈને દેખાય છે. આ વિષય જો સૂક્ષ્મ, અને એ વિષયને સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરૂપણ કર્યો. હવે બીજી વાત કરે છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પુત્રના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એક પણ અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે અને સત્યાર્થ છે. હવે પછીનો જે વિષય ખોલવો છે, ચૌદ ગાથાનો, પંદર ગાથાનો, એની શરૂઆત અહીંથી કરે છે, ઉપોદઘાત કરે છે વિષયનો. જીવ પુદગળના અનાદિ સંબંધ બંધ પર્યાય એટલે સંબંધની દ્રષ્ટિથી જોવામાં આવે, અપેક્ષા લઈને જોવામાં આવે, અને એક પણ અનુભવ કરતા, સમીપ જઈને એક પણ અનુભવ કરતા, એટલે એકબીજાનો સંબંધ ગણીને અનુભવ કરવામાં આવે તો આ નવ પ્રકાર ઉભા થાય છે. એ સાચા છે, કેમ કે પર્યાયમાં એ પ્રકારો ઉભા થાય છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે નિશ્ચયના વિષયથી અભૂતાર્થ છે અને વ્યવહારના વિષયથી ભૂતાર્થ છે, સત્યાર્થ છે. કેવળ નથી એમ પણ નથી અને સર્વથા છે એમ પણ નથી, એમ કહેવા માંગે છે. જીવના ત્રિકાળી એકાકાર સ્વરૂપની અપેક્ષા લેવામાં આવે અથવા એનું અવલંબન લેવામાં આવે, એની સમીપ જવામાં આવે તો એટલા જીવનો જ અનુભવ છે. પોતાને કોનો અનુભવ છે? એટલા જીવ સ્વરૂપનો, નિજ સ્વરૂપનો અનુભવ છે. આ નવની કાંઈ વાતચીત કે કોઈ લાંબી ચોડી કોઈ પંચાતમાં નથી, વિસ્તાર નથી, આ નવનો વિસ્તાર નથી. એ જીવ દ્રવ્યના સ્વભાવને ગૌણ કરીને એની પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે તો આ બધા ભેદો ઉભા થાય છે. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીં થી એક જીવ જ પ્રકાશમાન છે. નવેની અંદર એક જીવ છે એને જ મુખ્ય કરવો, એમ કે છે. પ્રકાશમાન છે એટલે શું? એની દ્રષ્ટિ રાખે છે પેલા નવને ગૌણ કરવા, જીવને જ મુખ્ય કરવો. એવી જે મૂળ સ્વરૂપની દ્રષ્ટિ, એ સાચી દ્રષ્ટિ છે, એ દ્રવ્ય દ્રષ્ટિ છે, એ જ સમય દ્રષ્ટિ છે. નાની અને તીર્થંકર ભગવાન દ્રવ્ય સ્વરૂપની, દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી પોતાના પરિણામમાં છે અને બીજા પદાર્થમાં પણ એ સામાન્યની, દ્રવ્ય સ્વભાવની મુખ્યતા કરે છે. જોવાની દ્રષ્ટિ ફરી ગઈ છે, સમ્યક દર્શન થતા પોતાના સામાન્ય સ્વરૂપને જ મુખ્યપણે અવલંબે છે, અવસ્થાઓને ગૌણ કરે છે. બીજા જીવોને જોવે છે ત્યારે પણ એના દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરે છે, એને કરીને ગૌણ કરે છે. પૂતગળોને જોવે છે ત્યારે પૂતગળ સામાન્યને મુખ્ય કરે છે, એની અવસ્થાઓને ગૌણ કરે છે. કેમ કે દ્રવ દ્રષ્ટિમાં મોહની ઉત્પત્તિ નથી, એવી દ્રવ દ્રષ્ટિમાં દર્શન મોહની ઉત્પત્તિ નથી. અને પર્યાયની મુખ્યતામાં મોહ થયા વિના સોનાનો દાગીનો લેવા જાય છે, ખરીદનાર ડિઝાઇનની મુખ્યતા છે, એને ખબર છે કે સોનાનો દાગીનો છે, એની કિંમતી છે, પણ એ ડિઝાઇનની જ મુખ્યતા છે. એની બીજી ડિઝાઇન દેખાડો, હજી આથી સારી ડિઝાઇન હોય તો દેખાડો, હજી આથી સારી ડિઝાઇન હોય તો દેખાડો, એનો વ્યામો થાય છે. શાળામાં સારી ડિઝાઇનનો દાગીનો તમે વેચવા જાઓ એટલે સોનાના પૈસા મળે, કેમ તો અમને કઈ ડિઝાઇન નો બહુ નથી, તમારો દાગીનો અમે ગાડી નાખશો અને પછી નવો જે થશે એ કરશું, આ તો કરાઈ જશે. સેકન્ડ હેન્ડ અમારા શોરૂમમાં વેચાય નહીં, તમે 2-5 વર્ષ વાપરી નાખ્યો, અમને ગમે એટલો હોય અમે તો ગાડી નાખતા. અમે સોનું જોઈને લઈએ છીએ, ડિઝાઇન જોઈને લેતા નથી. એ જે દ્રષ્ટિનો ફેર છે એવું આમાં છે. પૂતગળ ઉપર મોહ ક્યારે થાય છે એની ફરિયાદ જોઈએ, આ મીઠાઈની ફરિયાદ છે, રાગ થાય છે, આ વિષ્ઠાની ફરિયાદ થાય છે, પણ જમો થાય છે. જ્ઞાનીને રાગ દ્વેષ કેમ નથી? એ પૂતગળ સામાન્ય ને જોવે છે. બધામાં સર્વે માયના પૂતગળ એક સ્વભાવ, વ્રજ કણ કે રિદ્ધિ વૈમાનિક દેવને સર્વે માયના પૂતગળ એક સ્વભાવ. સામાન્ય પૂતગળ તરીકે દ્રષ્ટિ ફરીથી જોવાની, બીજા જીવને જોવે ઘણી વિચિત્રતા છે, જુદા જુદા જીવમાં પર્યાયની વિચિત્રતા ઘણી છે. કોઈ મહામુનિ છે તો કોઈ એકેન્દ્રનો જીવ છે, નિરોધનો જીવ છે, કોઈ સિદ્ધનો જીવ છે, જીવ સામાન્ય તરીકે પોતાના સ્વરૂપને પણ સામાન્ય અવલંબે છે. એ વાત કરવી છે અહીંયા કે તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીં થી એક જીવ જ પ્રકાશમાન છે. ભૂતાર્થ નહીં થી મુખ્ય નહીં થી જોવે છે, જીવ જ જોવામાં આવે છે, બીજું બધું ગમું થઈ જાય છે. જ્ઞાની અજ્ઞાનીની પર્યાયને કેવી રીતે જોવે છે એ વાત સુગાનીજીએ 33મા પત્રમાં બહુ સરસ કરી છે કે આ અજ્ઞાની જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલેલો હોવાથી, મૂળ સ્વરૂપને નહીં અવલંબતા અનેક પ્રકારના દોષિત ભાવે પરિણમે છે, તેમ કે પોતાના સ્વરૂપમાં સાવધાન નથી, પરમાં સાવધાન છે. ભૂલેલો છે માટે દોષ થાય છે, તો એ એના મૂળ સ્વરૂપની અપેક્ષાથી એના દોષને જોવે છે. નહીતર બીજાનો દોષ જોઈને પોતે દોષિત થયા વગર રહીએ નહીં. જે બીજાના દોષ જોવે એને દોષ થયા વિના પણ જ્ઞાનીને દ્રઢ દ્રષ્ટિ છે, એટલે દોષને કેવી રીતે જોવે છે એ તો પોતાના મૂળ સ્વરૂપને ભૂલ્યો છે એટલે એવું એની દશામાં થાય છે. અને એ તો મારા જ્ઞાનનો વિષય છે, એ કંઈ મને અવલંબનનો વિષય નથી. કે કેમ એને આવું થયું? એ પોતાના સ્વરૂપને ભૂલવા માટે એને એવું થયું બસ. આવું એવું એ જ્ઞાન કરે છે ખાલી, એના દોષને મુખ્ય કરીને જ્ઞાનીને દોષ થતો નથી. જોવાની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. નિજ પરમાત્માનો અનાદર છે. આમ ભગવાનના મંદિરમાં જઈને કોઈ ભગવાનના અનાદર ન કરે, ખરે? ત્યારે આ દેહ દેવળ છે, ભગવાનનું મંદિર છે, એમાં જઈને પોતે પોતાના નિજ પરમાત્માનો અનાદર કરે છે. આ તો સજીવન મૂર્તિ છે પોતે, ત્યાં તો ભગવાનને થાપ નથી બેસાડ્યા છે, છતાં આ રીતે પરનું અવલંબન લઈને પોતાનો અનાદર કરે છે. મુમુક્ષુએ તો એટલી ગુણ દ્રષ્ટિ જ કેળવવી જોઈએ. કેમ? શિવ પરમાત્મા તો દેખાતા નથી. તીર્થંકર અરિહંતોનો જમાનો ચાલ્યો ગયો, મુનિઓ પણ દેખાતા નથી. અવરિયા જ્ઞાનીઓ અને મુમુક્ષ અને જગતના બીજા જીવો પણ ક્લાસિયા સંપૂર્ણ તો છે નહીં. માણસ ગમે એવો હોય તો ગુણ દોષ નું પુતળું છે, સંપૂર્ણ દોષ નથી. માણસ છે એટલે સંપૂર્ણ દોષિત નથી. સંપૂર્ણ દોષ તો પછી નિગુજમાં થાય છે. ગુણ દોષ નું પુતળું છે એમના માણસ છે. હવે જયારે એક જ વ્યક્તિની અંદર ગુણ અને દોષ બે જોવા બે રહેલા છે તો પોતાને નુકસાન ન થાય એ જોવાનું છે. દોષ જોવે તો નુકસાન થાય ને ગુણ જોવે તો લાભ થાય. લાભ થાય એટલે વર્તવાનું છે. પણ જીવ ગુણ શું કરે છે, સામામાં કાંઈ દોષ ન હોવો જોઈએ, મારામાં ભલે ગમે તેવો. એને એને ગુણ દ્રષ્ટિ નથી ને દોષ દ્રષ્ટિ છે. પોતાને કોઈ દુખવાનો નથી કે મારામાં કેટલા ભેર્યા છે દોષ. એ સામેથી અપેક્ષા રાખશે કે આનામાં આવું કાંઈ ન થવું જોઈએ. છતાં થાય છે એમ શું કરવા થાય છે, ન શું કરવા થાય છે, એને પોતાને નુકસાન પણ થશે અને રાગ દ્વેષ પણ થશે. મોક્ષ હોય ગુણ ગ્રાહી થવું, ગુણ દ્રષ્ટિ દોષ દેખાઈ જાય તો પણ ગૌણ કરવા. નહીતર એ પ્રશ્ન ઊભો થાય પણ દોષ દેખાઈ જાય એનું શું કરવું, મારે સામે ગુસ્સો કર્યો આપ, હું કેવી રીતે ગુસ્સાને ન જો મને વાંચતો નથી વાત કરતા એનો ગુસ્સો મને કેવી રીતે ન દેખાય. તો દેખાય તો પણ તારે ગૌણ કરવું, કેવી રીતે ગૌણ કરવું એ સવાલ ઉભો થાય. તો એના ગુણની મુખ્યતા કરે
એના ગુણ યાદ કરી દેવાની,
મુખ્ય કરવા યાદ કરવાની, મુખ્ય કરવા આ છે આ છે એ મારે જોવાનું છે. બોલું તો જોવા જેવું નથી, આ જોવાનું છે. અને કોઈમાં કોઈમાં કોઈને કોઈ તો ગુણ નીકળવાનો. મુમુક્ષુ નહીં લૌકિક માણસમાં પણ ગુણ નીકળવાનો, વિશેષ ગુણ ને મુખ્ય કરવો. જેમ કે એક માણસ વેપારી છે, આપણે આપણા લેવલના માણસો પણ જોઈએ, આપણે વેપારી છે. વેપારીમાં શું ગુણ છે, પ્રયોજનના પાકામાં છે. શું પૈસાનું પ્રયોજન છે એટલે પૈસાની બાબત આમ ભલે ને આમ બામ જેવો દેખાતો હોય ને પણ પૈસાની બાબતમાં પાકો હોય છે. બહુ અનુભવ કરેલો છે. બુદ્ધિ ઓછી હોય બામ તો બુદ્ધિ ઓછી હોય, પૈસાની વાત આવે તો એકદમ પાકો મારે. એનો અર્થ શું છે કે પ્રયોજનમાં તો પાકો છે ને. હવે આ જ જીવ જો નિજહિતના પ્રયોજનને પકડે તો કેટલો પાકો કામ કરે, એ ગુણ એ સમજવા જેવો છે. એ ગુણ સમજવા જેવો છે. વાત બનેલી વિરોધ કરનાર હતા. વિરોધ કરનારમાં આપણે ઘણું જોયું કે ભાઈ આ પ્રયોજનનો બહુ ભાગ એના સંબંધી હતા. મારા સંબંધી જરા આમ વિરોધ કરે છે ને બહુ પરિણામ એના આવા થાય છે. વિરોધ પ્રયોજનના બહુ પાકા છે એ ભાઈ, પ્રયોજનના બહુ પાકા છે. એ જેથી ફરશે તેથી પ્રયોજનને એવી રીતે પકડીને આગળ વધશે ને, આપણે એનો એ ગુણ જોવાનો. એને એને જેને વાત કરી તમે તો વિરોધ કરો તો તમારો આવો ગુણ જોઈને તમારી વખાણ તમારા વખાણ કરે છે. તો કે હે એવું છે, પછી આપણા ઘરે લઈ આવે ને આપણા ઘરે લઈ આવે. આમ માણસ ફરે છે, જોવું એવી રીતે માણસ ફરે છે. તમે સામાના ગુણ જુઓ, દોષિત હોય તો એના ગુણ જુઓ એને ફરવા. પણ એના દોષ જોઈને તો તમે એને નિંદા કરો, નિંદા કરો ના પરિણામ નહીં થાય. પરમાણુ ક્યાં જગ્યા રહે ને? હું એનો વિરોધ કરું છું, મારો વિરોધ કરે છે. ધોબી હારે ધોબી, હું તો હું છું ધોબી હારે ધોબી છે. હું ફેર શું કહીએ? આ તો લોકો તરમાર છે જગત માં, તો ધોબી હારે બધા ધોબી થાય જ છે જગત માં, તો એમ જ ચાલે છે. પણ વિરોધ કરનારને પણ સરળતાથી એના ગુણને મુખ્ય કરનારની એક અલૌકિક દ્રષ્ટિ છે. એવી મુમુક્ષુની દ્રષ્ટિ એવી હોવી
જોઈએ.
પોતાને લાભ નું કારણ, બીજાને લાભ નું કારણ થાય, નહીતર પોતાને નુકસાન થાય ને બીજાને પણ. હવે અંતરદ્રષ્ટિથી જોઈએ તો નાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ અજીવ છે. કર્મ પ્રકૃતિ પુદ્ગળ જીવ છે, નાયક ભાવે છે, અને જીવની અવસ્થામાં જે વિકાર થાય છે એનો હેતુ એટલે નિમિત્ત કારણ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંબંધ નિદ્રા બંધન મોક્ષ એ જે સાત તત્વ થયા, એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, પર્યાને બધાને વિકારમાં નાખે. સંબંધ નિદ્રા ને મોક્ષ વિકાર એટલે શું? વિકૃત, વિકૃત થયું એનું નામ વિકાર. પુણ્ય પાપ આશ્રમને બનતો મલિન છે એટલે આપણે એને વિકાર કહીએ છીએ. પણ એ શુદ્ધને પણ વિકાર કયા, કેમ કે વિકૃત અવસ્થાએ પરિણમ્યું છે જીવ. જીવનું જે મૂળ સ્વરૂપ છે તે અવિકૃત છે, સહજ સ્વભાવે છે. જીવ અવસ્થાઓ છે એ કર્મના નિમિત્તે વિકૃતિ ધારણ કરે છે. એ કેવળ અજીવ છે.
વિક્રેતાને હિસાબે અવસ્થા ધારણ કરે છે.
નાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંબંધ નિદ્રા બંધન એ મોક્ષ એ જેમના લક્ષણ છે એ તો કેવળ જીવના વિકારો છે, અને પુણ્ય પાપ આશ્રવ બંધ નિદ્રા બંધન એ મોક્ષ જે કર્મના પરમાણુ છે એ વિકારના હેતુઓ કેવળ અજીવ છે. શું કીધું? ત્રણ વાત કરી એમાં. મૂળ સ્વરૂપ નાયક ભાવે જીવ છે, એની પર્યાયમાં અનેકતા સાત સાત પ્રકારની પર્યાયોની થાય છે. એ અનેકતા છે, આ એક છે. નાયક ભાવ ત્રિકાળ એક સ્વરૂપે છે, આ ત્રિકાળ એક સ્વરૂપે નથી, માટે વિકૃત છે. એ જીવ છે, એ જીવના વિકારો છે, અને એના નિમિત્ત પડે છે એવી જે કર્મની અવસ્થાઓ છે તે તેમાં નિમિત્ત અથવા હેતુ અથવા કારણ છે. તે અજીવ છે, કર્મના પરમાણુ છે તે અજીવ છે, કે જે જીવના વિકારમાં નિમિત્ત છે. આવા નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને છે, કેમ કે તો જ્ઞાયક ભાવ જીવ છે જુદો છે. આવા નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે, પોતે અને પર જેમના કારણ છે એકબીજાને નિમિત્ત સંબંધ છે. નવ એને એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવતા અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. એટલે જીવના પર્યાયો નવ પણે જોઈએ તો ભૂતાર્થ છે, પુણ્યના પર્યાયો નવ પણે જોઈએ સાત પણે જોઈએ તો ભૂતાર્થ છે. જીવના સાત ભૂતાર્થ છે, અને આ પણ ભૂતાર્થ છે. નવ એટલા માટે લીધા છે, જીવનો જીવ સંબંધીનો વિકલ્પ ને અજીવનો અજીવ સંબંધીનો વિકલ્પ એમ ગણીને નવ લીધા છે. અને સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમૃદ્ધિને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ અને અસત્યાર્થ. મૂળ સ્વરૂપને જોતા અનુભવતા, એ નવમાંનું કાંઈ જોવામાં આવતો, એક જીવનો જ અનુભવ થાય છે, નવમાંથી એક કંઈનો અનુભવ થતો નથી એમ કહે છે. પર્યાય દ્રષ્ટિએ એને સમર નિદ્રા મોક્ષ કીધા, દ્રવ દ્રષ્ટિએ એકલા જીવનો અનુભવ કીધો. આમ છે, જીવનો અનુભવ થાય ત્યારે સમર થાય ને, ત્યારે જ નિદ્રા થાય ને, ત્યારે જ મોક્ષ થાય ને. તો પર્યાય દ્રષ્ટિએ એ પર્યાયને સમર નિદ્રાને મોક્ષ કીધી, અને જીવના સ્વભાવના સમૃદ્ધિને અનુભવ કરતા નવમાંથી કોઈ ભેદ નથી, કેમ કે અહીંયા ત્યાં ભેદ પડતો નથી. સૌ નિદ્રા મોક્ષનો ભેદ પડતો નથી, એક જીવ પણ એ પોતે પોતાને અનુભવે છે અવલંબી. માટે તેઓ અભૂતાર છે, અસત્યાર છે. તેથી આ નવે તત્વમાં ભૂતાર્થ નહીં થી એક જીવ જ પ્રકાશમાન છે. આ જ્ઞાનીનો નય છે અથવા જ્ઞાનીની દ્રષ્ટિ છે કે નવે તત્વમાં જીવને જ જોવે છે. કોઈ પાપ કરનાર જીવ છે એમાં પણ એ જીવને જોવે છે, એ તો ભૂલો છે એટલે પાપ થાય છે, જીવને જ મુખ્ય કરે છે. કરુણાનો ભાવ છે અથવા સમદ્રષ્ટિ છે, મારે શું લેવા દેવા એના પાછળ, તમારે કઈ લેવા દેવા છે કઈ. જીવ છે તો મુખ્યપણે તો એ જીવ છે. બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે કોઈ ગમે તેટલો અમારો વિરોધ કરે, માથાનો વાદનાર હોય, પણ અમે તો એને સિદ્ધ સ્વરૂપે જોઈએ છીએ, મૂળ મૂળ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ. અમે તો એને એ ભલે ને પોતાને ગમે તેમ માને, શું લખ્યું છે, એ ભલે ને પોતાને ગમે તેમ માને કે હું આનો વિરોધી, હું આનો વિરોધી, અમે તો એને સિદ્ધ સ્વરૂપે જ. એ જ વાત આનંદ ગંદી ગાઈ, તું જાણ રીતે સૌ જગ દેખતા હો લાલ, હે ભગવાન તીર્થંકર દેવ, આપની જાણવાની રીતિ આખા જગતની એક જ પ્રકારે છે. કેવા એક પ્રકારે, કે શુદ્ધ સત્તા એ સૌને પહેરતા હો લાલ. તમે તો બધાને શુદ્ધ સત્તા જ જુઓ છો, તું ચૈતન્ય જ બધાને જુઓ છો. આવી જે તમારી જાણવાની રીત છે ને, એ મને બહુ ગમે, માટે હું પણ હવે એ જ રીતે જાણીશ બધાને એમ કહે છે. કેમ કરીને ભગવાનને જ્ઞાનની પ્રશંસા કરે છે. જો એમ ન જોવે બધાને સુખ સત્તા એ ભગવાન, તો ભગવાન હેરાન હેરાન થઈ જાય. કેમ કે જગતમાં તો એક કતલખાના માનથી માનનારને અને દુષ્ટમાં દુષ્ટ પરિણામે જીવો હોય છે, નારકીના જીવો હોય, કતલખાના માનનારા હોય, માર ખાનારા હોય ને માર નારા હોય, ડુંગા પ્રાણી માર ખાય છે. હવે તો એ શુદ્ધ સત્તા ન જોવે તો કેટલો બધા પરિણામની અંદર હકળ દખળ થઈ જાય. આપ તો બધાને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જુઓ છો, શુદ્ધ સત્તા એ જુઓ છો, એ આપની જે જાણવાની રીત છે એ મને બહુ ગમે. હું પણ હવે એ જ રીતે જોઈશ, બીજી રીતે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીં છે, એક જીવ જ પ્રકાશમાન છે. અને નિયમસારમાં પદ્મપ્રભુધારી દેવે કહ્યું કે આ શુદ્ધ નહીં સિવાય, નિશ્ચય નહીં સિવાય, જીવને જોવાનો નય છે એ સિવાય અમારી પાસે બીજો નય નથી. હવે જો બીજો નહીં અમારી પાસે નથી કે અમે બીજાને કયા નહીંથી જોઈએ, છે જ નહીં અમારી પાસે, ઠીક એવી રીતે ગૌણ કર્યું છે. શુદ્ધ સ્વરૂપને જોવો ને બાકી બીજું કાંઈ ન જોવો, એવી રીતે ગૌણ કર્યું છે. ભગવત્તામાં બીજી વાત છે કે સાપેક્ષા નયા હા, નહીં તો બધા સાપેક્ષ જ હોય, હવે નિશ્ચય હોય તો વ્યવહાર નહીં હોય જ, શુદ્ધ નહીં હોય તો અશુદ્ધ નહીં હોય જ, વિદવતાનો વિષય છે, સાધવાદનો. અધ્યાત્મની વાત જુદી છે, એથી આગળ છે, ઉપરના લેવલ છે. નિરપેક્ષ નહીં, મીઠ્યા નહીં છે ત્યાં, એમ ત્યાં આવે પછી આગમમાં. અધ્યાત્મમાં બીજી રીતે આવે, આગમમાં બીજી રીતે આવે. પણ તે આગમ અધ્યાત્મની કક્ષાએ પહોંચવા માટે છે. આગમમાં સાધવાથી ભલે બધા પડખેથી વાત, ચારે પડખેથી નિરૂપણ કરી હોય તો પણ અધ્યાત્મમાં જવા માટે કરી છે. ક્યાં જવા માટે કરે છે? અધ્યાત્મમાં લઈ જવા માટે કરે છે. માટે અધ્યાત્મની વાત સર્વોપરી છે. કેવી છે? એ સર્વોપરી વાત છે. નાની એમ કે મારે મોક્ષની જરૂર નથી, લીધું કે નહીં? મોક્ષ પર્યાય છે, એને આમાં વિકારમાં નાખી છે. મોક્ષ ઉપાદેય છે ને ભવ હેય છે, એમ ન લીધો, બેને સંભાવવા લીધા, પર્યાય માત્ર ને ગૌણ કરવાની વાત છે. એવું જે અધ્યાત્મ છે એ જ્ઞાનીઓ મસ્તીમાં ભલે ગમે એમ બોલે એમ ન હોય, એ સર્વોપરી છે. અધ્યાત્મ છે એ સર્વોપરી છે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. જીવ એક પણ એ પ્રકાશ તો શુદ્ધ નહીં, પણ એ તે શુદ્ધ સ્વરૂપે અનુભવાય છે. એક પણ એ પ્રકાશ તો શુદ્ધ સ્વરૂપે અનુભવમાં આવે છે. અને એ જે અનુભૂતિ છે, એવી જે શુદ્ધ નહીં ની આ અનુભૂતિ છે, તે આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ છે. એ જ આત્માની આબરૂ છે. ખ્યાતિ એટલે આબરૂ છે, એ જ આત્માની શોભા છે. આબરૂ છે, માણસ શોભે છે, એ જ આત્માની શોભા છે. આમ આત્મખ્યાતિ શબ્દ વાપરો છે ને, અને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. ઉપાલી ગયા વાત ને, સ્વાનુભૂતિ છે તે આત્મખ્યાતિ છે, અને આત્મખ્યાતિ છે તે સમ્યક દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે અને બાધા રહીત છે. આ રીતે જે કાંઈ અંતરદૃષ્ટિથી કહેવામાં આવ્યું અને બહિર્દૃષ્ટિથી કહેવામાં આવ્યું એમાં કાંઈ વિરોધ નથી, નિર્દોષ વાત છે, એમાં ક્યાંય દોષ આવતો નથી. અથવા એ રીતે બંને પડખેથી નવ તત્વનું જ્ઞાન કરતા ક્યાંય અસમાધાન નહીં. જેને અંતરદૃષ્ટિથી નાયક ભાવ જીવ છે એની મુખ્યતા રહી, અને એની મુખ્યતામાં નવ તત્વનું જ્ઞાન થયું, એ સમય જ્ઞાનમાં ક્યાંય અસમાધાન નહીં થાય. ચેલેન્જ મારીને કહી શકાય એવી વાત છે કે ક્યાંય અસમાધાન થાય એવું નથી. પછી કેમ એ નવ તત્વની દસમું કોઈ તત્વ નથી, ને નવ તત્વની અંદરની કોઈ પણ વાત આવે તો એને મુખ્ય ગૌણ કેવી રીતે કરતા દુઃખ મટે, આકુલતા મટે, અને જીવને સુખ શાંતિ થાય એનું નામ સમાધિ ને સમાધાન છે. સમાધાન કયો કે સમાધિ કયો? અહીંયા આ ટીકા સમાપ્ત થાય છે 13મી ગાથાની. પછી એનો ભાવાર્થ લેખો છે પંડિત જયચંદ્રજી. પછી આચાર્ય મહારાજે એક શ્લોક લેખો છે, શ્લોક ઉપર પાછી ટીકા લખી છે. પછી બે શ્લોક લેખા છે, પછી 14મી ગાથા શરૂ થાય છે. કહેવાનો મતલબ એ છે અહીંયા ગાથાની ટીકા કર્યા પછી એ જ ગાથાની ટીકામાં પદ્ય એટલે શ્લોક લખો, અને એ શ્લોક લખ્યા પછી ગદ્યમાં ટીકા ચાલુ રાખી. વચ્ચે ગાથાની ટીકા પૂરી થઈ એટલે પંડિતજીએ જયચંદ્રજીએ ભાવાર્થ લીધો છે. એ ભાવાર્થ આપણે કે આ નવ તત્વમાં શુદ્ધ નહીંથી જોઈએ તો જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ રૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. ગૌણ કરવાનો અર્થ શું? ન દેખાય, જાણવા છતાં ન દેખાય, એનું નામ ગૌણ કરી દ્રષ્ટાંત છે. કે આપણે ગાડી લઈને અહીંથી નીકળ્યા, મુંબઈમાં તો ટ્રાફિક ઘણો છે, તમે તારવીને આગળ નીકળી ગયા, જે જગ્યાએ પહોંચાય ને તમને કીધું કે ભાઈ રસ્તામાં કેમ છે ટ્રાફિક, ત્યારે તમે એમ કહો કે ટ્રાફિક તો બહુ હતો. એમ બહુ ટ્રાફિક હતો ત્યારે કહેશો કે શું શું તમને સામે મળ્યું? તો કાંઈ અમે જોયું નથી. કોણ કોણ સામે મળ્યું એ કાંઈ અમે જોયું નથી. અમને અમને ઓવરટેક કરીને કોઈ નીકળી ગયા છે, ને કોઈ સામે મળીને આ પાછળ લઈ ગયા છે, બે બાજુનો ટ્રાફિક હતો. તમે એમ તો કહો છો કે ટ્રાફિક હતો એટલે તમે જોયું નથી, એ વાત તો રહેતી નથી. જોયું એટલે ગૌણ કરીને જોયું, જોયું એટલે ગૌણ કરીને જોયું. કોણ કોણ મળી ન જોયું, ઘણું હતું એવું જોયું, અભેદપણે ઘણું હતું એમ લઈ લીધું, ભેદપણે કોણ કોણ હતું એવું રિક્ષાઓ પણ હતી, ગાડીઓ પણ હતી, બસ પણ હતી, બધું હતું. પણ કોણ કોણ હતું, કેવું કેવું હતું એ કઈ અમે જોવા રોકાણા નહીં. કેમ કે અમારું લક્ષ્ય તારીને પહોંચવા સ્થળે પહોંચી જવા ઉપર અમારું લક્ષ્ય હતું, કે અમારે કઈ જગ્યાએ પહોંચવું છે એ અમારા લક્ષમાં વાત હતી. કોણ કોણ છે એ અમારા લક્ષમાં વાત હતી. ઉપયોગ જાય તો પાછો આવી જાય, ઉપયોગ જાય તો ઉપયોગ તારાવા પૂરતો જાય, લ્યો ને એથી વધારે આગળ ન જાય, તારાવા પૂરતો. એવી રીતે જ્ઞાનમાં અનિર્ણયનો ટ્રાફિક મળશે તમને. તમારું લક્ષ્ય ત્યાં હોવું ન જોઈએ. તો કે પણ દેખાય એનું હું તો કે તારવી લેવાનું તરીને ચાલો, ગૌણ કરીને તરીને ચાલો. તમારું લક્ષ્ય આત્મા ઉપર હોવું જોઈએ, બસ તમારે ત્યાં પહોંચવાનું છે, અંદર પહોંચવું છે. અંદર પહોંચતા બહારનો ટ્રાફિક તમને દેખાઈ જાય તો એને ગૌણ કરો. કેવી રીતે ગૌણ કરો છો? ટ્રાફિકને કરો છો ને, આવડે છે તમને, નથી આવડતું એવું કઈ નથી. ત્યાં બહારની વાત છે, અહીંયા અંદરની વાત છે, આટલું જ છે. જુઓ પછી તમને કઈ તકલીફ થાય, કોઈ ઉપાધિ નહીં થાય, કોઈ અસમાધાન નહીં થાય. આ કામ કરવાની પદ્ધતિ છે મોક્ષ માર્ગમાં. કે જ્ઞાનીને તો શુદ્ધ નહીં થી આ નવે તત્વોમાં જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. તમે પર્યાયમાં તો જુઓ, જે પોતાની પર્યાયના નવ તત્વના ભેદને ગૌણ કરે એ બીજાની પર્યાયને કેવી રીતે મુખ્ય કરે? પોતાની પર્યાયના નવ તત્વોમાં નવ પ્રકારને ગૌણ કરીને એક જીવને જ મુખ્ય કરે, બીજાની પર્યાયને ક્યાંથી મુખ્ય કરે? એટલે બીજાની પર્યાયને મુખ્ય ન કરે શું, ત્યાં પછી એને તકલીફ થવાની વાત ક્યારે લાગી જશે? કોઈ તકલીફ ન રહે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. ભાઈ તમારે આગળ પાછળ ગાડી વાલતી હતી, હોર્ન મારતી હતી કે નહીં, તો અમે કાંઈ સાંભળ્યું નથી. સાંભળ્યું હોય તો પણ સાંભળ્યું નથી. એનું નામ સાંભળવા છતાં નહીં સાંભળ્યું કરવું, એનું નામ ગણકારવું નહીં તે છે. ઘરમાં શું થાય છે, કોઈ ન ગણકારે ત્યારે શું કરે, તમે ગમે ઈચ્છો નહીં જવાબ જ ન દે ને, એને કરવું એ કરે. આ શું કરે છે, તમે કીધું નહીં સાંભળ્યું પણ ગણકારે બીજો ન ગણકારવું, એનું નામ અવગણવું. તો તમે બધાને અવગણીને તમારા જીવ સ્વરૂપને મુખ્ય કરો, એની ગણના કરો, બાકી બધું અવગણો. દેખાતા જ નથી ને એમ કે છે. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી, જ્યાં સુધી જીવને આ રીતે પોતાના જીવ તત્વનું જાણપણું નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે, ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ છે, સંસારી છે. જુદા જુદા નવ તત્વોને તે સમજે છે ને માને છે તો પણ એ ખરેખર સમય દ્રષ્ટિ નથી. જીવ પુદ્ગલ ના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ એટલે જુદા જુદા સમજાય છે. ગાડી હતી, માણસો હતા, બસ હતી, પણ છતાં એના ઉપર લક્ષ નથી. એમાં નવું નવું સમજાય છે કે સમર કોને કહેવાય, નિદ્રા કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, પાપ કોને કહેવાય, તો પણ જ્યારે શુદ્ધનેથી જીવ પુદ્ગલનું નિસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે પુણ્ય પાપ આદિ સાર તત્વો કાંઈ પણ વસ્તુ નથી. એટલે અવગણના છે કે કાંઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા, નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા, તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો, સ્વરૂપમાં લીન થયો ત્યારે નિમિત્ત નૈમિત્તિક ભાવ મટી ગયો, ત્યારે જીવ પુદ્ગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી. ભેદ જ્ઞાન થઈ ગયું, પછી મનનો વિકલ્પ રહેતો નથી. વસ્તુ તો દ્રવ્ય છે, વસ્તુ તો દ્રવ્ય છે, અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે રહે છે, દ્રવ્યના પરિણામ દ્રવ્યની સાથે રહે છે. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવોનો તો અભાવ જ થાય છે. અંદરમાં વળી ગયો ત્યારે નિમિત્ત નૈમિત્તિક ભાવ બંધ થઈ ગયો. માટે શુદ્ધનેથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ટોટલ માર્યો, સરવાળો ક્યાં આવ્યો? માટે કરીને રાખી, માટે શુદ્ધનેથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે અને શુદ્ધિથી આત્માને જાણે નહીં ત્યાં સુધી તે પર્યાય દ્રષ્ટિ બુદ્ધિ છે, અને પર્યાય બુદ્ધિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. આમ સ્વરૂપ દ્રષ્ટિ થયા વિના સમ્યક દર્શન નથી. અને ગમે એટલા નવ તત્વોનું શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું હોય તો પણ સમ્યક દર્શન નથી. અનાદિનો જીવ પર્યાય બુદ્ધિ છે, પર્યાય જેટલો જેવડો પોતાને માનશે નથી લેતા વધારે. જ્યારે જીવના કોઈ પણ પરિણામ હોય ત્યારે આશ્રમ થાય સંસારી, જેટલો આશ્રમ થાય બાકી ના આવ્યા તે સમર ઉદય માં આવીને નિર્દરા તે નિર્દરા અને જેટલો કર્મ નો સ્વરૂપ છે તો એટલો મોક્ષ. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે ને આત્માને ન જાણે ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે, ત્યાં સુધી પોતાને પર્યાયમાં વાળો પર્યાય જીવવાનો જેટલો એવો અનુભવ કરશે. એ મીઠા બુદ્ધિ છે, પર્યાય બુદ્ધિ છે અને એ શિક્ષા છે. અહીં એ અર્થનું કળશ કાગળ કહે છે. આ સમજાવવા માટે હવે મુખમાં પંડિતજી જરા સાદી ભાષામાં વિષયને સ્પષ્ટ કરવામાં આવે છે. આઠમો શિવમૂર્તિ નવતત્વ સંલગ્ન કનકમેળનિમગ્નમ કર્ણમ વર્ણમા લાકલાપે અથવા સતત વિવિક્તમ દ્રશ્યતાં એકરૂપં પ્રતિપદમ ઇદમ આત્મજ્યોતિ ઉદ્યોતમાનમ. આ રીતે નવ તત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિ, નવેમાં સામાન્ય કોણ છે? ચૈતન્ય સ્વરૂપ આત્મજ્યોતિ. એ નવેમાં ચાલુ હતી ત્યારે પાપ કરનાર આત્મા નહોતો, પુણ્ય કરનાર આત્મા નહોતો, રીતે નવતત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે છે તેમ કોઈ સોનું જરા લાલ દેખાય છે, તાંબાનું મિશ્રણ વધારે પીળું હોય, કોઈ સોનું સહેજ કાળું બીમ દેખાય છે, અંદર માટી સંયોગ થઈ ગયો હોય તો જુદા જુદા વર્ણ વાળું સોનું છે, ચાંદી તાંબુ કે માટી અંદર પડી ગઈ હોય, મેલ જામી ગયો હોય તો સોનું છે એ જુદા જુદા રંગ વાળું જણાવે. એને તપાવવામાં આવે ત્યારે ચોખ્ખું સોનું પીળું ધમરક જેવું ફર્સ્ટ ક્લાસ ચકચકાટ કરતું બહાર આવે છે. બરાબર છે, એ રીતે વાત કરે છે કે જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ ઘણા કાળથી નવતત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિને શુદ્ધનેથી બહાર કાઢીને પ્રગટ કરવામાં આવે છે. સતત વિવિક્તમ માટે હે ભવ્ય જીવો, હંમેશા અને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. તમે કે આ રીતે શુદ્ધ નહીં છે શુદ્ધાત્માને પ્રકાશમાન કરાય છે. નવ તત્વમાંની કોઈ પણ પર્યાયોને ગૌણ કરીને અને મુખ્ય કરી શકાય છે. માટે એ ભવ્ય જીવો, કોને કીધું? આ વાત બધાને માટે નથી. જેની ભવ્યતા પાકવાની તૈયારીમાં છે એને આસન્ન ભવ્ય જીવ કહે છે. આસન એટલે નજીક આવેલો, નજીક એવા આવેલા ભવ્યજીવને આ વાત કહેવામાં આવે છે. અને કોઈ એવી યોગ્યતા વાળા પાત્રતા વાળા જીવને ભવ્ય કહેવામાં આવે કે ભવ્ય આપણું કરી શકે એવું કામ છે. નવ તત્વ માંથી તારા શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરી શકે એવું આ કામ છે. તો એને કેટલો ઉમંગ ચડે, એના પરિણામ ધીમે ધીમે આવતા હોય દોડવા માંડે. વાત એવી છે, સંબોધનમાં વાત એવી છે, પ્રવચનમાં સંબોધન કરતા હતા. હજી તપમાં આવે છે સંબોધન, જેને કર્યા એ રિસ્પોન્સ આપે છે. શું કરે છે એ એમની રિસ્પોન્સ આપવાની પદ્ધતિ છે. બીજા નકલ કરે એની વાત નથી, અસલ ગુરુદેવની વાત છે. એ છે કેમ કે મહાપુરુષ હતા, એના સમાગમમાં આવેલા જીવોને આગળ વધવા માટે રિસ્પોન્સ આપે. રિસ્પોન્સ આપવાનું નથી, કારણ એ જીવ આગળ વધે એના માર્ગમાં, આગળ વધે પરમાર્થ માર્ગમાં આગળ વધે.
ગુરુદેવ બાપુ મહિલા ભાઈ હા એ સંબોધન બહુ જ ખાય.
આચાર્યો છે એ આગળ છે કે હે ભવ્ય એમ કે માટે હે ભવ્ય જીવો છો આપણે નથી કહેતા. છોકરો કોઈ હઠે ચડી જાય, તોફાન કરે હઠે ચડી ભજિયા કરે ન માને, હું તો પેલા ડાયો છું ને શું કહેવાય. અને મનાવો હોય તો શું કહે, મનાવા મનાવા તો મનાવે, મનાવાની રીતે મનાવે, બીજી રીતે મનાવાની. હું તો બહુ ડાયો છું, ડાયો તો ડાયા છોકરા આવું કરતા હશે, ડાયા છોકરા રડતા હશે. ભવ્ય જીવ છે એ મોક્ષ માર્ગ પ્રતિ આગળ વધી રહ્યો છે અને બુસ્ટિંગ આપે છે, વધારે ગતિમાન થાય, એના પરિણામો વધારે ગતિમાન થાય. એવું એની અંદર આશય છે, પરમાર્થિક આશય છે. નાની કઈ દેતા નથી પણ એને ભવ્ય કે અથવા રિસ્પોન્સ આપે એના પરિણામ છે એ બહુ પકડે. વગર દીધે કેવો લાભ થાય છે, લાભ કેવો થાય છે આગળ વધવા માટે. ઉલ્લાસિત વિરિવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. કૃપાલુ દેવનું વચનામૃત પત્રનો આ 40મા વાત છે. માટે હવે એ ભવ્ય જીવો હંમેશા આને એટલે આ જીવ તત્વને અથવા ચમત્કારી કેવી શું ચૈતન્ય ચમત્કારી કેવા આત્મદ્રવ્યને અન્ય દ્રવ્યથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. એ દેખવા માટે તમારી પાસે જ્ઞાન પડી રહ્યું છે. જ્ઞાન સામાન્ય છે, એક રૂપ છે અને સ્વરૂપાકાર છે. ત્યાંથી પકડી લે જ્ઞાન વિશેષમાં અનેકતા છે, ચારિત્ર ગુણમાં અનેકતા છે, જ્ઞાન સામાન્યમાં નથી. જ્ઞાન સામાન્ય સદ્રશ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપની સદ્રશ છે જ્ઞાન સામાન્ય. ત્યાંથી પકડો હંમેશા આ એકાકાર જીવ સ્વરૂપ ને અન્ય દ્રવ્યો થી અને તેમના થકી થતા નૈમિતિક ભાવો થી ભિન્ન એક રૂપ દેખવા. આ નવ ને મુખ્ય નહીં કરો, તમે જાણવાનો વિષય છે, મુખ્ય કરવાનો વિષય નથી. અને જ્ઞાનીઓએ કેમ કહ્યા કે એ તો તીર્થ પ્રવર્તાવાની એમની જે પદ્ધતિ છે એટલા માટે કહ્યા છે. નવ કહેવા પાછળ તીર્થ ની પ્રવૃત્તિ છે. પાપી નું પાપ છોડાવે છે, પુણ્ય કરનાર નું પુણ્ય છોડાવે છે, બંધમાં પડનાર નો બંધ છોડાવે છે, આનો આશ્રમ થી મુક્ત કરાવે છે, અને સમન ઇન્દ્ર ને મોક્ષ થી એને સ્વરૂપમાં પમાડે છે. શું આજ્ઞા કરી જો ફરી છે માટે હવે ભવ્ય જીવો હંમેશા આને એટલે પોતાના સ્વરૂપને અન્ય દ્રવ્યથી અને તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન અને એક રૂપ દેખો, જુદું પણ દેખો અને જે એક રૂપે છે એને એક રૂપે દેખો. એ બે રૂપે છે પણ જેવું છે એવું દેખો. આ જ્યોતિ એટલે પોતાનું સ્વરૂપ પદે પદે એટલે કે પર્યાયે પર્યાયે એક રૂપ ચિત ચમત્કાર માત્ર ઉદ્યોગમાન છે. ઉદ્યોગમાન છે એટલે પ્રકાશન ગયો છે જીવ તો પોતાના વેદન દ્વારા સ્પષ્ટ પ્રકાશિત રહ્યો છે. ક્યારે ક્યાં પર્યાયે પર્યાયે પદે પદે એટલે પર્યાયે પર્યાયે ચૈતન્ય ચમત્કાર માત્ર ચિત ચમત્કાર માત્ર એટલે ચૈતન્ય ચમત્કાર માત્ર સદાય પ્રકાશમાન છે. પ્રકાશ બંધ થાય ને ચાલુ થાય એવો નથી, સદાય પ્રકાશમાન છે. કેમ કે સ્વસંવેદન જ્ઞાન સામાન્ય માં નિરંતર સદાય આબાળ ગોપાળ બધા જીવોને ચાલુ ને ચાલુ છે. વાત એટલા માટે કરવામાં આવે છે. કેટલાક મુમુક્ષુઓને એમ થાય છે કે જ્ઞાનીને તો આવું આત્માનું જ્ઞાન છે ને એટલે એવું બધું કે, પણ હવે આપણને ક્યાંક છે શું તો કે તારે પણ જ્ઞાન સામાન્ય છે ને એ તારો આત્મા છે, એકરૂપ છે અને નિરંતર ચાલુ છે, નિરંતર ચાલુ છે. એ જ્ઞાન સામાન્ય જ્ઞાન જ જ્ઞાનને વેદે રીએ વેદે છે. એ પ્રતિ સમયમાં વેદ્ય વેદક ભાવે જ્ઞાન જ જ્ઞાનને વેદે છે. એટલે અંતર્મુખ છે. કેવું છે? અંતર્મુખ છે. અંતર્મુખ પણ એટલે શું વિચારીએ કે અંતર્મુખ પણ એટલે શું? કેમ કે આ જે અંતર્મુખ પણ છે ને એ બાર અંગની સિક્રેટ વાત હોય તો એ એક જ ટોપ સિક્રેટ. કેવી ટોપ સિક્રેટ કોઈ વાત હોય તો અંતર્મુખ એ શું છે કે જે વેદન ગોચર સ્વરૂપ છે એ જ્ઞાન વેદન છે. એમાં જ્ઞાન જ વેદાય છે અને જ્ઞાન જ જ્ઞાન ને વેદે છે, જ્ઞાન જ વેદાય છે અને જ્ઞાન જ એને વેદે છે. એવું જે વેદ્ય વેદક ભાવ પણ તે અંતર્મુખ પણ છે. અને એ કેવી રીતે પકડાય કે જે જ્ઞાન વિશેષ છે એ એને જોવે તે પકડાય ને જોવે ત્યાં એને અંદર વળવું પડે. અંદર વળે એટલે વધુ જે વૈદ્યવેદક ભાવે અંતર્મુખ છે એ જ્ઞાન વિશેષ ને જ્ઞાન સામાન્ય બે એકાકાર થાય, એકાકાર થઈ જાય. માટે એમ કીધું કે અંતર્મુખ થયો. વાસ્તવમાં તો પરિપૂર્ણ અંતર્મુખ પણ જ અંદર ચાલે છે જ્ઞાન તારાનો સદાય અનાદિ અનંત નિરંતર એમ જ ચાલે છે. જ્ઞાનીને સ્વરૂપનો લક્ષ્ય એનું ભાન હોવાથી ઉપસીને અનુભવાય છે. અજ્ઞાન દશામાં રાગાદી ભાવોની મુખ્યતામાં એ આચ્છાદિત થઈને એના ઉપર આવરણ આવે છે, ઢંકાઈ જાય છે, પકડાતું છે, પડદો આવે છે. પડદા પાછળ નથી જોઈ નથી. કેમ કે પડદો શું છે કે પર સન્મુખતા મત પર ની મુખ્યતા કરી તે પર નું અવલંબન લીધું. જ્ઞાન તારા તો તારે છે એક રૂપ જ્ઞાન જ્ઞાન ને વિધે એવી જ્ઞાન સામાન્ય ની જ્ઞાન તારા તારે પ્રગટ છે અને અનુભવ કરતો અનુભવ ગોચર છે. ત્યારે અનુભવ ગોચર છે જયારે તું જ્ઞાન વિશેષ ના ઉપયોગ ને અંદર વાળ ત્યારે ત્રણ જણા છે. હા બરાબર જ્ઞાન જ્ઞાન ને જ વિધે છે પરિપૂર્ણ અંતર્મુખપણો છે નિરવશેષ અંતર્મુખપણો છે. ક્યારે પણ એ અંશ બહિર્મુખ થતો નથી કેમ કે એ સ્વભાવ સ્વરૂપ છે સ્વભાવ એવો છે. એમ કહેનાર અથવા જોનાર અંદર વળીને વાત કરે છે. બહુ સરસ વાત કરે છે છેલ્લી જે વાત લીધી છે એમાં જીવ નું સ્વરૂપ જીવ પ્રત્યે વળતા જણાય છે. આ જીવ ના જે લક્ષણો કીધા એવું જીવ નું જે સ્વરૂપ જીવ પ્રત્યે વર્તા એમ જાણવામાં આવે છે. એમ જીવનો જે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવ એ અંતર્મુખ થી જાણવામાં આવે છે અને એ વેદ્ય વેદક પામે છે. વેદનાર પોતે અને વેદાનાર એ જીવનું લક્ષણ છે અને ત્યાંથી આખો જીવ પકડાઈ જાય છે.